આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, થોડા સમયમાં ઘણા બધા સમુદાયની મહિલાઓ પાસે, વ્યક્તિઓ પાસે, તમારા મિત્ર સંબંધીઓ પાસે તમે સાંભળ્યું હશે કે બાળકને પામવાની ઈચ્છા માટે જે નેચરલ કુદરતી પ્રક્રિયાથી લોકો ગર્ભધારણ નથી કરી શકતા, તે લોકો ધીમે ધીમે IVF તરફ વળી રહ્યા છે. શરૂઆતમાં થોડા વર્ષો પહેલાં કંઈક બહુ જ અલગ લાગતી આ ટ્રીટમેન્ટ હવે સામાન્ય થઈ ગઈ છે, લોકોમાં એની સ્વીકૃતિ વધી છે. તો ચલો જાણીએ આખી આ પ્રક્રિયા શું છે તેના વિશે. અને માહિતી આપી રહ્યા છે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર બોસ્કી શાહ. ડોક્ટર બોસ્કી, SBS ગુજરાતી પર સ્વાગત છે.
થેન્ક યુ હરિતા.
સામાન્ય વ્યાખ્યાથી જ શરૂ કરીએ. IVF બહુ જાણીતી ટર્મ થઈ ગઈ છે, પણ વાસ્તવિકતામાં છે શું?
હરિતા, IVF નો મિનિંગ થાય છે કે એગ અને સ્પર્મ જે મળે અને એમ્બ્રિયો બનાવે, એ પ્રોસેસને ફર્ટિલાઇઝેશન કહેવાય. અને આ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ મહિલાના બોડીની અંદર થવાની બદલે બહાર થાય તો એને IVF કહેવાય.
તો ધીરે ધીરે સાંભળવા મળે છે કે IVF થી ગર્ભધારણ કરવાના કિસ્સાઓ વધતા જાય છે, જાહેર ખબરો પણ ઘણી બધી જોવા મળે છે. તો કેવી પરિસ્થિતિ કે સંજોગો છે કે જેની પાછળ વ્યક્તિ કદાચ આ પ્રકારની ટ્રીટમેન્ટ કે સારવાર માટે જઈ શકે?
હરિતા, જ્યારે બંને ફેલોપિયન ટ્યુબ જો બંધ હોય, બ્લોક હોય, કે કોઈ ડિઝીઝ પ્રોસેસને લીધે રિમૂવ કરવી પડી હોય, એવા પેશન્ટ્સ માટે IVF સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેતો હતો. પાસ્ટમાં વાઝેક્ટોમી કરાવેલું હોય પાર્ટનરે અને સોશિયલ સર્કમસ્ટન્સીસ ચેન્જ થવાને લીધે કોઈ પણ રીતે ફરીથી પ્રેગ્નન્ટ થવું હોય, IVF સિવાય બીજો કોઈ ઓપ્શન નથી હોતો. પણ કદાચ મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશનને આ પ્રોબ્લેમ્સ નથી હોતા. એક અનએક્સપ્લેઇન ઇન્ફર્ટિલિટી કદાચ સૌથી મોટામાં મોટી, સૌથી કોમનેસ્ટ રીઝન છે IVF કરવા માટે.
ઓપ્શન જ્યારે ઉપલબ્ધ છે ત્યારે માનસિક રીતે, શારીરિક રીતે થોડીક તૈયારીઓ કરવી પડે શું આ સારવાર માટે શરૂઆત કરતા પહેલા?
માનસિક અને શારીરિક તો કોઈ તૈયારીઓ નથી કરવાની હોતી. જે તે IVF ડોક્ટર પાસે તમે જાઓ અને એ ઓબ્વિયસલી સાયકલના પર્ટિક્યુલર ટાઈમે જ આ ચાલુ કરી શકાય આ ટ્રીટમેન્ટ. પણ વિક્ટોરિયામાં થોડા લેજિસ્લેશન છે, એટલે થોડી પ્રિપરેશન, જો ખબર જ હોય કે IVF ઇઝ ધ ઓનલી વે આઉટ હિયર, તો ક્રિમિનલ રેકોર્ડ છે, એક વર્કિંગ વિથ ચિલ્ડ્રન છે, ધોઝ સોર્ટ ઓફ થિંગ્સ તમે IVF મોટા IVF સેન્ટર્સની વેબસાઇટ પર જોશો તો એની લિંક્સ પણ હોય છે. એ ફોર્મ્સ ભરી અને એ પ્રોસેસ એક વખત ચાલુ કરી શકાય, કારણ કે એ બધું કરતા પણ 1-2 મહિના નીકળી જતા હોય છે. અને એઝ વન કેન ઇમેજિન કે આવા પેશન્ટ્સને ખૂબ ઉતાવળ હોય છે પછી પ્રેગ્નન્સી થવાની, કારણ કે ઓલરેડી ઘણા બધા વખતથી, મહિનાઓથી, વર્ષોથી એ લોકો ટ્રાય કરી ચૂક્યા હોય છે. તો એ નોઈંગ કે આ બધું પહેલેથી કરી શકાય ડોક્ટરને મળ્યા પહેલા, ધેટ હેલ્પ.
સામાન્ય રીતે એક વાત જાણવા મળે અથવા સમુદાયમાં ક્યાંક ને ક્યાંક ચર્ચા હોય કે કોઈ પણ સારવાર કરાવો એટલે એની સાથે પીડા અને ભય સાથે જ આવતું હોય છે. IVFની ટ્રીટમેન્ટ સાથે પણ આ જોડાયેલું છે?
બહુ પેઇનફુલ પ્રોસેસ ડેફિનેટલી નથી હરિતા, પણ આઈ ગેસ દરેક પર્સનના પરસેપ્શન પર, એ કેવી રીતે એને પરસીવ કરે છે એના પર પણ આઈ ગેસ ડિફરન્સ આવી જાય. ટિપિકલી IVF પ્રોસેસની હું વાત કરું તો એના ડેફિનેટલી ફ્યુ ઇન્જેક્શન શરૂઆતમાં લેવાના થાય, જેનાથી ઓવરીઝને સ્ટિમ્યુલેટ કરી શકાય. આમ તો એક ઇન્જેક્શન ખૂબ ઝીણી નીડલ હોય છે, પણ એ ઇન્જેક્શનને જો આપણે પેઇનફુલ માનીએ તો IVF ને પેઇનફુલ કેવું જ પડે આપણે. બીજું એક પ્રોસેસ હોય છે, એ છે એગ રિટ્રીવલની. એટલે જ્યારે એગ્સ બનીને રેડી થઈ જાય ત્યારે જનરલ એનેસ્થેશિયા ટિપિકલી આપવામાં આવે અને ટ્રાન્સવજાઇનલી એટલે ઇન્ટરનલ અલ્ટ્રાસાઉન્ડ કરી અને એના ગાઈડન્સમાં એગ્સને પિકઅપ કરવામાં આવે. આ પ્રોસેસ બીકોઝ પેશન્ટ એનેસ્થેશિયામાં હોય એટલે એમને ફીલ ન થાય, પણ એના પછી કદાચ થોડું પેલ્વિસમાં ડિસ્કમ્ફર્ટ થાય એવું ડેફિનેટલી બને. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હોય કે એમ્બ્રિયો એક વખત લેબમાં બની જાય પછી એમ્બ્રિયોને ટ્રાન્સફર કરવાનું હોય, અને જેની અંદર પણ બેઝિકલી જે પેપસ્મિયર માટે યુઝ કરે એવું સ્પેક્યુલમ યુઝ કરવું પડે. આઈ ડોન્ટ બિલીવ કે આ ત્રણમાંથી એક પણ પ્રોસેસ ઓવર્ટલી પેઇનફુલ છે, પણ છતાં એ કમ્પ્લીટલી કમ્ફર્ટેબલ હાઈ હલો કરવા જઈએ છીએ એ ટાઈપની તો નથી જ ટ્રીટમેન્ટ. યા,
બધી વાત કરી પણ બહુ જ મહત્વનો પ્રશ્ન એ આવે કે કોઈ સાવધાની રાખવાની વાત ખરી?
મેલબર્નમાં ક્યારે પણ IVF પ્રોસેસ કોઈ કરાવતું હોય તો એની પહેલા નર્સિસ કાઉન્સેલિંગ ઇઝ અ મસ્ટ, અને એ સમયે એ લોકો તમને બધા સાઇન્સ અને સિમ્ટમ્સ સમજાવે. એક કન્ડિશન છે જેમાં ઓવરીઝ ઓવર સ્ટિમ્યુલેટ થઈ જાય અને શરીરમાં પાણી ભરાય એટસેટ્રા. પૂરેપૂરું એ વિષય પર વાત કરું તો આ રેડિયો ઇન્ટરવ્યૂના સ્કોપની બહાર છે, પણ એ સિમ્ટમ્સ માટે ડેફિનેટલી ધ્યાન રાખવું પડે. સોજા આવી જાય, વજન અચાનક વધવા માંડે એટસેટ્રા, તો એ બધી વસ્તુઓ સપોર્ટ કરવાનું હોય. પણ હરિતા, આઈવીએફ ના બધા જ સાયકલ મોટે ભાગે તમે બધા સેન્ટર્સમાં જુઓ, એક નર્સ કોઓર્ડિનેટર હોય જે તમારા આઈવીએફ સાયકલને ક્લોઝલી મોનિટર કરતી હોય, રોજના બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, જે કંઈ પણ થતું હોય એ ડોક્ટરને ફીડબેક થતું હોય અને ડોક્ટરનો ફીડબેક તમને કહેવામાં આવતો હોય. અને તમારી પાસે એક 24/7 નંબર જનરલી હોય કે જે નંબર પર તમે કોલ કરી અને તમને સાઇન સિમ્પટમ્સ કંઈ થતા હોય તો વાત કરી શકો. પણ હા, પ્રોબ્લેમ્સ ડેફિનેટલી આઈવીએફ સાથે થઈ શકે અને જો એ થાય એમાંથી કાંઈ તો એ વિષય પર કમ્યુનિકેટ કરવું ઇમ્પોર્ટન્ટ ડેફિનેટલી બની જાય મેડિકલ પ્રોફેશનલ સાથે. યા,
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, સક્સેસ રેશિયો વિશે કંઈ જાણકારી આપી શકશો?
સો લુક, આઈ ગેસ બે સૌથી મોટા ફેક્ટર, ત્રણ સૌથી મોટા ફેક્ટર્સ છે એ સક્સેસ રેટ માટે, એ એજ છે, પેશન્ટની એજ. ડેફિનેટલી 28 વર્ષનું પેશન્ટ હોય અને 42 વર્ષનું પેશન્ટ હોય એના સક્સેસ રેટ્સ આપણે કમ્પેર ન કરી શકીએ. જેટલું યંગર પેશન્ટ હોય એટલા હેલ્ધીયર એગ્સ હોય અને એટલા વધારે સારા પ્રેગ્નન્સી રેટ, સક્સેસ રેટ આપણને મળે. બીજું જે ઘણી બધી વખત આપણને સાંભળવું નથી ગમતું એ છે વેઇટ સાથેનું રિલેશન, ફિમેલ પાર્ટનરની વેઇટ સાથેનું. સો ઓવરવેઇટ પેશન્ટમાં બહુ સિગ્નિફિકન્ટલી એકચ્યુઅલી આઈવીએફના સક્સેસ રેટ ઓછા હોય છે. ત્રીજી વસ્તુ છે તમે કયા કારણથી આઈવીએફ કરો છો. જે પેશન્ટ્સને સિવિયર ગ્રેડ 4 એન્ડોમેટ્રિયોસિસ હોય એવા પેશન્ટમાં સક્સેસ રેટ ડેફિનેટલી ઓછા હશે વર્સિસ જે પેશન્ટ જેમાં માત્ર પાસ્ટ એક્ટોપિક પ્રેગ્નન્સીને લીધે તમારે ફેલોપિયન ટ્યુબ ખાલી કાઢવી પડી હોય પણ બાકી બધું એકચ્યુઅલી હેલ્ધી હોય, એ પેશન્ટ્સમાં સક્સેસ રેટ ડેફિનેટલી વધારે હશે. ટિપિકલી ઇફ યુ લુક એટ આઈવીએફ સેન્ટરના બધા ડાટા તો 30-40% પર સાયકલ જેવું એ લોકો કોટ કરતા હોય છે.
બોસ્કી, ઘણી બધી વખત સમુદાયમાં આઈવીએફને લઈને ઘણી બધી ગેરસમજ છે, ગેરમાન્યતાઓ છે, મૂંઝવણ છે, એના વિશે વાત કરશો?
ટિપિકલી હરિતા, મેં જોયું હોય તો આઈવીએફ કરવાથી લાઈક બોડીનો શેપ બગડી જશે અથવા બાળક આવશે ખોળખાપણ વાળું આવશે. આઈ ડોન્ટ થિંક એ સાચું છે. રિસર્ચની અંદર ખૂબ ડેપ્થમાં જોઈએ તો હા, બાળકની સાઇઝ પર, ગ્રોથ ઉપર થોડું ઘણું તમને મળે કે, પણ ઇટ્સ બેઝિકલી માઇલ્ડ ગ્રોથનો ડિફરન્સ કદાચ જે નેચરલી કન્સીવ પ્રેગ્નન્સી હોય અને આઈવીએફ થી કન્સીવ પ્રેગ્નન્સી હોય. પણ એ સિવાય બીજો કોઈ ફરક આપણે જોવામાં નથી આવ્યો. જે એબનોર્માલિટીઝનો પ્રપોર્શન વધારે હોય તો આપણે એ પણ થોડું સમજવું પડે કે આઈવીએફ ઘણી બધી વખત એવા કારણોથી કરવામાં આવતું હોય છે કે સ્પર્મની ક્વોન્ટિટી અને ક્વોલિટી ખૂબ ખરાબ હોય. એવા સ્પર્મથી જે જ્યારે બેઝિકલી ફર્ટિલાઇઝેશન થાય તો એમાંથી જ્યારે બેઝિકલી બેબી બને એ બેબીને પણ સેમ પ્રોબ્લેમ જે એના ફાધરને હતો એ ઇનહેરિટ એ કરે. નેચરલી કદાચ આ કપલ કોઈ દિવસ કન્સીવ જ ન થયું હોત અને આ પ્રોબ્લેમ તમે આગળની જનરેશનમાં ન જોયો હોત, પણ આઈવીએફને લીધે યુ માઇટ સી દેટ. સો અપાર્ટ ફ્રોમ ધીઝ રેર ફ્યુ થિંગ્સ, ઇન જનરલ આઈવીએફ ને લીધે બોડીનો શેપ બગડી જાય એટસેટ્રા, આઈ ડોન્ટ થિંક ધોઝ થિંગ્સ આર ટ્રુ. આઈવીએફ થી રિયલી જે થાય લાઈક મલ્ટિપલ પ્રેગ્નન્સી થઈ શકે, ટ્વિન્સ કે ટ્રિપલેટ્સ, ડિપેન્ડિંગ ઓન કેટલા એમ્બ્રિયો એકસાથે ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇવન એક જ એમ્બ્રિયો ટ્રાન્સફર કરો તો પણ ટ્વિન્સ થઈ શકે. પણ યા, એ બધા ડેફિનેટલી રિયલ ઇશ્યુઝ છે આઈવીએફ સાથેના. પણ હા, ઘણી બધી મિથ્સ પ્રિવેલિંગ છે. ઓવરઓલ હાઉ આઈ ફીલ ઇઝ હરિતા, કે જે કપલ માટે સીધી રીતે સિમ્પલ રીતે પ્રેગ્નન્સી થઈ શકે છે એ લોકોને એને આઈવીએફ ન જ ઓપ્ટ કરવું જોઈએ. પણ જે લોકોને બીજી કોઈ રીતે પ્રેગ્નન્સી નથી થઈ શકે એવું, એના માટે આ એક ઓપ્શન છે, ગુડ બ્લેસિંગ છે, અને ઓપ્ટ કરવું હોય તો ઇટ ઇઝ દેર.
ઇટ ઇઝ દેર ની વાત કરી, તમે કીધું એક્સપેન્સ બહુ છે, તો શું કોઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ મેડિકેર સ્કીમ કે સરકારી સ્કીમ છે કે જેની અંદર કોઈ પ્રકારની રાહત મળી શકે?
તો મેડિકેર ડેફિનેટલી રિબેટ આપે છે આઈવીએફ માટે પણ, અને આઈવીએફ સેફ્ટી નેટની અંદર પણ આવે છે. એઝ ફાર એઝ આઈ નો રોયલ વિમન્સની ફર્ટિલિટી ક્લિનિક છે જેમાંથી થઈ શકે અને એમાં પેશન્ટને ચાર્જ ન થાય. ધેર આર ફ્યુ બલ્ક બિલિંગ આઈવીએફ સેન્ટર્સ ઓલસો કમિંગ અપ.
તો શ્રોતા મિત્રો, ફરી એક વખત જણાવી દઉં, આપ જાણો છો કે એક સામાન્ય માહિતી, એક જનરલ ઇન્ફોર્મેશન તમને આપવાનો પ્રયાસ અમે લોકોએ કર્યો છે. તમને કોઈ પણ સમસ્યા હોય, આ વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે તમારા જીપીનો સંપર્ક કરશો, ત્યાંથી જે માહિતી તમને મળે તમારી વ્યક્તિગત પરિસ્થિતિને અનુસાર એને અનુસરજો. ડોક્ટર બોસ્કી, એસબીએસ ગુજરાતી માટે આપે સમય કાઢ્યો, ખૂબ વિગતે આ વિષય સમજાવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ હરિતા.
એસબીએસ ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.